આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકારની યોજનાઓને કારણે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે અત્યાર સુધી 38 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની રચના મુદ્દે 5 સભ્યોની સમિતિની રચના કરાઈ. આવતીકાલે યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ. અને મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 1397 પોઈન્ટ વધીને 78,583 રહ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકારે ગરીબ લોકોના કલ્યાણ માટે અનેક પગલાં લીધા છે, જેને કારણે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. તેમણે જણાવ્યું કે સરકારની પ્રતિબદ્ધતા, સમર્પણ અને આકરી મહેનતને કારણે આ શક્ય બન્યું છે. સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચાના જવાબમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના ભાષણની પ્રશંસા કરી.
આદરણીય રાષ્ટ્રપતિજી કા ઉદબોધન વિકસિત ભારત કે સંકલ્પ કો મજબૂતી દેને વાલા હૈ, નયા વિશ્વાસ પેદા કરને વાલા હૈ ઓર જન સામાન્ય કો પ્રેરિત કરને વાલા.
શ્રી મોદીએ સરકારની અનેક યોજનાઓની સિદ્ધિઓ ગણાવતા જણાવ્યું કે તેમની સરકાર દ્વારા ગરીબ લોકોને 4 કરોડ ઘરો પૂરા પાડવામાં આવ્યા છે. દેશભરમાં 12 કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જળ જીવન મિશન હેઠળ 12 કરોડ નળના જોડાણ આપવામાં આવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં આવકવેરામાં ઘટાડાને કારણે મધ્યમ વર્ગના લોકોની આવકમાં મોટો વધારો થયો છે. તાજેતરમાં અંદાજપત્રમાં સરકારે 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી છે, જે મધ્યમ વર્ગની નાણાકીય સ્થિતિ મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવા સરકારે હંમેશા પ્રયત્ન કર્યો છે.
સહી કો અન્યાય ન હોય એટલે રાજનીતિક ફાયદા નુકસાન કી પરવા કિયે બિના હમને 10 કરોડ ફર્જી નામો કો હટાયા ઓર અસલી લાભાર્થીઓ કો ખોજ ખોજ કરકે ઉન તક મદદ પહોંચાને કા અભિયાન ચલાયા. યે 10 કરોડ ફર્જી લોગ જબ હટે ઓર ભિન્ન ભિન્ન યોજનાઓ કા હિસાબ લગાએ તો કરીબ કરીબ 3 લાખ કરોડ રૂપિયા ગલત હાથો સે જાને સે બચ ગયે.
અગાઉ ચર્ચામાં ભાગ લેતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું કે દેશમાં અપાર સંભાવનાઓ અને સંસાધનો હોવા છતાં વર્તમાન સરકાર વાસ્તવિક ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે મહાકુંભ દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે પ્રયાગરાજમાં ભીડને કાબૂમાં લેવામાં ઉત્તર પ્રદેશ સરકાર નિષ્ફળ ગઈ છે. અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગતરાયે જણાવ્યું કે ઉત્પાદન ક્ષેત્રમાં ભારત અનેક દેશો કરતા પાછળ છે. ચર્ચાના અંતમાં ગૃહે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવને ધ્વનિમતથી પસાર કર્યો હતો. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા 2024ના અંત સુધીમાં 1,57,000 હતી. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં વિગતો આપતા વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જીતિન પ્રસાદે જણાવ્યું કે સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની 2016માં સ્થાપના કરી, ત્યારથી તેના અસરકારક અમલીકરણ માટે ઘણી પહેલ કરી છે. એક અન્ય પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે નિકાસ પ્રોત્સાહનની વિકેન્દ્રીકરણ પ્રવૃત્તિઓના ભાગરૂપે દેશભરના 590 જિલ્લાઓ માટે જિલ્લા નિકાસ કાર્ય યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. અને હવે સાંભળીએ મહાકુંભ અંગેના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહાકુંભ મેળાની મુલાકાત લેશે અને પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. શ્રી મોદીમાં ગંગા પૂજા અર્ચના કરશે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે સરકાર મૌની અમાસના રોજ મહાકુંભ દુર્ઘટનામાં ઊંડી તપાસ કરશે અને કાવતરાખોરોને ખુલ્લા પાડશે. તેમણે જણાવ્યું કે છેલ્લા 22 દિવસમાં 38 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. દરમિયાન ભૂતાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે આજે પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું. શ્રી વાંગચુકે અક્ષયવટ અને બડે હનુમાન મંદિરના પણ દર્શન કર્યા. તેમણે ડિજિટલ મહાકુંભ અનુભવ કેન્દ્રમાં આધુનિક ટેકનિકના માધ્યમથી મહાકુંભની માહિતી મેળવી હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો એક અહેવાલ.
देश और विदेश की प्रमुख हस्तियां गंगा, यमुना और सरस्वती नदी के इस पवित्र त्रिवेणी संगम पर आस्था की डुबकी लगा रहे हैं। भूटान नरेश आज सुबह प्रयागराज पहुंचे और मुख्यमंत्री योगी आदित्यनाथ के साथ त्रिवेणी संगम पर आरती की। उन्होंने संगम घाट पर नाव की सवारी की और साइबेरियन पक्षियों को भी दाना डाला। इसके अलावा उन्होंने प्रयागराज में अक्षय भट्ट और बड़े हनुमान मंदिर का भी दर्शन किया। वहीं डिजिटल महाकुंभ अनुभूति केंद्र के माध्यम से आधुनिक तकनीक के जरिए महाकुंभ की गहराई को भी समझा। भूटान नरेश का यह दौरा भारत भूटान की मित्रता एवं सांस्कृतिक संबंधों को और अधिक सुदृढ़ करने की दिशा में एक महत्वपूर्ण कदम है। दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, प्रयागराज।
आ समाचार आप आकाशवाणी पर थी सांभळी रह्या छो। आ समाचार आप अमारी यूट्यूब चैनल AIR न्यूज गुजरात पर पण सांभळी शकशो। वधु समाचार माटे अमारी वेबसाइट newsonair.gov.in/gujarati अने अमारा एक्स हेन्डल AIR News_ABAD ने फॉलो करी शको छो। છેલ્લા 10 વર્ષમાં ભારતે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 2014માં ફક્ત 2 મોબાઇલ ઉત્પાદન એકમો હતા, જે આજે દેશમાં 300થી વધુ બન્યા છે। શ્રી વૈષ્ણવે જણાવ્યું કે મોબાઇલ ફોન ઉત્પાદનનું મૂલ્ય નાણાકીય વર્ષ 2014માં 18,900 કરોડ રૂપિયાથી નોંધપાત્ર રીતે વધીને નાણાકીય વર્ષ 2024માં 4,22,000 કરોડ રૂપિયા થયું છે। તેમણે ઉમેર્યું કે નિકાસ પણ 1,29,000 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં મોબાઇલ ફોન ઉત્પાદને છેલ્લા દાયકામાં 12,00,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું છે। ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ આ સમિતિના અધ્યક્ષ હશે। આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ સનદી અધિકારી CL મીના, એડવોકેટ RC કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ કરાયો છે। આ સમિતિ 45 દિવસમાં પોતાનો અહેવાલ સરકારને સોંપશે। આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમાન નાગરિક સંહિતામાં આદિવાસી સમાજના રીતિરિવાજોનું સંરક્ષણ કરાશે। કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ પંપની છૂટક ડીલરશીપ લેવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 26 પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓ PACSની પસંદગી કરાઈ છે। લોકસભામાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે માહિતી આપી હતી કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ સંદર્ભમાં PACSને પ્રાથમિકતા આપવા તેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે। તેમણે કહ્યું કે PACSને તેમના જથ્થાબંધ કન્ઝ્યુમર પંપને રિટેલ આઉટલેટમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ પણ અપાયો છે। 70 સભ્યોની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે। શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સુનિશ્ચિત થાય તે માટે તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે। ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી માટે 1,80,000થી વધુ કર્મચારીઓ તૈનાત કર્યા છે। ચૂંટણીમાં કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે। મુંબઈ શેરબજારનું સૂચકાંક સેન્સેક્સ અને NSE નિફ્ટી આજે 1% વધુની તેજી સાથે બંધ થયા હતા। સેન્સેક્સ અગાઉના બંધથી 1,397 પોઈન્ટ વધીને 78,583 પર અને નિફ્ટી 387 પોઈન્ટ વધીને 23,779 પોઈન્ટ પર બંધ રહ્યો હતો। નિફ્ટીના 50 શેરમાંથી 39 શેર વધીને બંધ રહ્યા હતા। નિફ્ટી, PSU બેંક અને પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 2% વધ્યા હતા। હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હવામાન બદલાતા ઉપરના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ હતી। શિમલા અને મનાલી સહિત અન્ય શહેરોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ પડી રહ્યો છે। ગઈકાલ રાતથી કિન્નોર, લાહોલ સ્પીતિ, કુલ્લુ અને ચંબા જિલ્લાના ઉપરના ભાગોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે। આજે સવારે લાહોલ સ્પીતિ જિલ્લાના તાબોમાં -7.1 ડિગ્રી, મનાલીમાં 4.1 ડિગ્રી અને ધર્મશાલામાં 5.5 ડિગ્રી, શિમલામાં 7.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકારની યોજનાઓને કારણે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે। ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે અત્યાર સુધીમાં 38 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું। ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની રચના મુદ્દે 5 સભ્યોની સમિતિની રચના કરાઈ। આવતીકાલે યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ। અને મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 1,397 પોઈન્ટ વધીને 78,583 રહ્યો। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા।